એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજે આપણે એક એવી કૃતિની ઊંડી સફરે નીકળ્યા છીએ જે ખરેખર વિચારતા કરી દેવી છે. થોમસ મેનની ડેથ ઇન વેનિસ.
હા, ખૂબ જ જાણીતી અને એટલી જ જટિલ કૃતિ.
બરાબર. થોમસ મેન 20મી સદીના મોટા ગજાના જર્મન લેખક, નોબેલ પુરસ્કાર પણ મળેલો એમને.
અને એમનું લેખન એટલે ઊંડાણ, પ્રતીકો, મનોવૈજ્ઞાનિક ચિત્રણ.
આ નવલિકામાં એમણે કલા, સૌંદર્ય, પછી પેલી દબાયેલી ઈચ્છાઓ, વાસના કહી શકીએ, અને નૈતિકતાનું પતન, આ બધાના બહુ જ બારીકાઈથી ગૂંથ્યા છે. આપણી આજની ચર્ચાનો મુખ્ય હેતુ આ જ ગૂંથણીને સમજવાનો છે.
ચોક્કસ. અને ડેથ ઇન વેનિસનો સમયગાળો પણ મહત્વનો છે. 1912માં પ્રગટ થઈ, એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાંનો યુરોપ. એક તણાવનો, કંઈક બદલાઈ રહ્યું હોવાનો માહોલ હતો.
હા, એ સમયની અસર પણ કદાચ આમાં વર્તાતી હશે.
અપોલોનિયન અને ડાયોનિશિયન,
એટલે કે તર્ક અને આવેગ વચ્ચેનો સંઘર્ષ, વ્યવસ્થા અને અંધાધૂંધી.
બરાબર. તર્ક, નિયમ, સંયમ એ અપોલોનિયન, અને વૃત્તિ, જુસ્સો, કુદરતી આવેગ એ ડાયોનિશિયન. આ આખી નવલકથામાં આ બે શક્તિઓ સતત ટકરાયા કરે છે.
અને આ ટક્કર આપણને મુખ્ય પાત્રમાં જોવા મળે છે. ગુસ્તાવ વોન આશનબાચ, એમની વાત કરીએ.
ગુસ્તાવ વોન આશનબાચ 50 વટાવી ચૂકેલા મ્યુનિકના ખૂબ જ પ્રતિષ્ઠિત સન્માન્ય લેખક. એમનું જીવન જુઓ તો જાણે એકદમ શિસ્તબદ્ધ, સંયમિત.
હા, કલા માટે સમર્પિત, પોતાની લાગણીઓ પર જાણે પૂરું નિયંત્રણ. એમણે જે પ્રસિદ્ધિ મેળવી છે એ આ ત્યાગ અને મહેનતથી જ મેળવી છે.
સાચી વાત. પણ વાર્તા શરૂ થાય છે ત્યારે એ એક અલગ જ સ્થિતિમાં છે. એમને એક જાતનો લેખનનો થાક લાગ્યો છે, અંદરથી ખાલીપું અનુભવી રહ્યા છે.
જાણે એમની સર્જનાત્મકતા સુકાઈ ગઈ હોય એવું.
હા, કંઈક એવું જ. અને પછી એક સાવ સામાન્ય લાગતી ઘટના બને છે. મ્યુનિકમાં એક કબ્રસ્તાન પાસે એમની નજર એક અજાણ્યા માણસ પર પડે છે.
પેલો વિચિત્ર દેખાવવાળો માણસ, લાલવાળ અને,
હા એ જ, થોડો વિદેશી, થોડો અજુકતો. બસ ક્ષણભર માટે જ એને જુએ છે, પણ એ દ્રશ્ય એમના મનમાં ઘર કરી જાય છે. અચાનક એમને મુસાફરી કરવાની તીવ્ર ઈચ્છા થઈ આવે છે, કંઈક નવું જોવાની, અજાણ્યામાં ખોવાઈ જવાની.
આ એમના માટે બહુ મોટી વાત કહેવાય નહીં? કારણ કે એમનું જીવન તો અત્યાર સુધી
એકદમ નિયંત્રિત હતું. આ પહેલી તિરાડ છે, એમના સ્વનિયંત્રણના કિલ્લા પર પહેલો ઘા.
અહીં જ પેલો નિત્સેનો મુદ્દો આવે છે ફરી. આખું જીવન એપોલોનિયન રહ્યું, તર્ક, વ્યવસ્થા, અને પેલો અજાણ્યો માણસ જાણે ડાયોનિશિયનનું આહ્વાન, વૃત્તિઓનું, અજાણ્યા પ્રદેશનું.
બરાબર. અને આ આંતરિક ખેંચતાણ એમને ક્યાં લઈ જાય છે?
વેનિસ.
વેનિસ શહેર પોતે જ કેટલું પ્રતિકાત્મક છે આ વાર્તામાં.
અરે ખૂબ જ. વેનિસ એટલે સુંદરતા, પણ સાથે સાથે સડો પણ ખરો. રોમાન્સ અને મૃત્યુ, આકર્ષણ અને ભય, એનું દ્વિસ્વરૂપ. અને ત્યાં લીડો પરની હોટેલમાં એમની નજર પડે છે તારજીઓ પર.
હા, એક પોલિશ પરિવારનો લગભગ 14 વર્ષનો દીકરો તારજીઓ, અને એનું સૌંદર્ય. આશનબાચ તો એને જોઈને જાણે મંત્રમુગ્ધ જ થઈ જાય છે. એમને લાગે છે કે આ તો કોઈ ગ્રીક દેવતાની જીવંત પ્રતિમા છે.
અહીંથી ખરો સંઘર્ષ શરૂ થાય છે. એમની વર્ષોની સાધના, તર્ક, ગૌરવ, અને બીજી બાજુ તારજીઓના સૌંદર્યથી જાગેલો આ બેકાબુ જુસ્સો.
હા, એપોલો અને ડાયોનિસિસનું યુદ્ધ હવે એમના પોતાના મનમાં જ શરૂ થઈ ગયું છે. એક તરફ બુદ્ધિ, બીજી તરફ ઇન્દ્રિયો.
અને આ યુદ્ધના મેદાન તરીકે વેનિસ કેટલું યોગ્ય છે? એની પેલી ભૂલભુલાવણી જેવી ગલીઓ, બંધિયાર પાણી, જાણે આશનબાચની પોતાની માનસિક ગૂંચવણનું જ પ્રતિબિંબ.
સાચી વાત. શરૂઆતમાં આશનબાચ આ આકર્ષણને કલાત્મક દૃષ્ટિએ જોવાનો પ્રયત્ન કરે છે. એ તારજીઓના સૌંદર્યનો અભ્યાસ કરે છે, એને શાસ્ત્રીય આદર્શો સાથે સરખાવે છે.
જાણે પોતાની જાતને સમજાવતા હોય કે આ તો બસ કલાકારની નજર છે.
બરાબર. પણ આ શુદ્ધ પ્રશંસા ક્યારે વળગાડ બની જાય છે એની એમને પોતાને પણ કદાચ શરૂઆતમાં ખબર નથી પડતી. ધીમે ધીમે એમના દિવસો તારજીઓને જોવામાં જ પસાર થવા લાગે છે. એ છુપી રીતે એનો પીછો કરે છે.
અને એમને ખબર છે કે આ બરાબર નથી. એ વેનિસ છોડવાનો પ્રયત્ન પણ કરે છે. નહીં.
હા, એ એક નિર્ણાયક ક્ષણ છે. એ નક્કી કરે છે કે આ મોહમાંથી બહાર નીકળવું જ પડશે. વેનિસ છોડી દેવાનું નક્કી કરે છે, પણ સ્ટેશન પર પહોંચે ત્યારે ખબર પડે છે કે એમનો સામાન ભૂલથી કોઈ બીજી ટ્રેનમાં ચડી ગયો છે.
ઓહ, એટલે હવે એ જઈ શકે એમ નથી.
હા, એમને ફરજિયાત રોકાવું પડે છે. અને જાણો છો, આ સમાચાર સાંભળીને એમને કેવું લાગે છે? એમને ગુસ્સો નથી આવતો, નિરાશા નથી થતી, પણ ઊંડે ઊંડે એક રાહત અનુભવાય છે. આનંદ થાય છે કે હજુ રોકાઈ શકાશે.
આ ખરેખર બહુ મહત્વની ક્ષણ છે. અહીં એ જાણે પોતાની નબળાઈ સામે હારી જાય છે. એ સ્વીકારી લે છે કે તાળજીઓથી દૂર જવું એમના માટે શક્ય નથી.
બરાબર. જાણે ડૂબતો માણસ તરણું પકડે એમે તાટજીઓના દર્શનને વળગી રહે છે. હવે એ છોડવાનો ડોળ પણ નથી કરતા. અહીંથી એમનું પતન શરૂ થાય છે. એમની પ્રતિષ્ઠા, નૈતિકતા બધું જ દાવ પર લાગી જાય છે.
અને માન જે રીતે આ આંતરિક પતન દર્શાવે છે, પેલી ડ્રામેટિક આયરની જેને કહીએ.
હા, અદ્ભુત. વર્ણનકારનો અવાજ એકદમ શાંત, તટસ્થ લાગે. એ આશનબાચના વિચારો રજૂ કરે છે જે પોતાની જાતને છેતરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ આપણને વાચક તરીકે એમની ખરી સ્થિતિ, એમનું નૈતિક અધપતન સ્પષ્ટ દેખાય છે.
અને આમાં પેલા ગૌણ પાત્રો પણ ભાગ ભજવે છે ને. પેલો વૃદ્ધ માણસ જે યુવાન દેખાવા મથે છે, પેલો ગોંડોલિયર.
હા, એ બધા જાણે આવનારા ભવિષ્યના સંકેતો છે. પેલો વૃદ્ધ ફોપ જે રંગેલા વાળ અને મેકઅપ સાથે ફરે છે, એને જોઈને આશનબાચને શરૂઆતમાં ઘૃણા થાય છે, પણ અંતે શું થાય છે?
એ પોતે જેવા બની જાય છે.
બરાબર. અને પેલો લાયસન્સ વગરનો તોછડો ગોંડોલિયર, જે જાણે શબપેટી જેવી ગોંડોલામાં એમને લઈ જાય છે, એ કાયદાના ભંગનું, અનિયંત્રિત શક્તિઓનું પ્રતીક છે.
પછી પેલો શેરી ગાયક જે અશ્લીલ ગીતો ગાય છે અને જેના આવવાથી રોગની ગંધ ફેલાય છે.
હા, એ સુંદરતાની પાછળ છુપાયેલો સડો બીમારીનું જીવંત રૂપક છે. આ બધા પાત્રો આશનબાચના પતનને વધુ ઘેરું બનાવે છે.
અને પછી આવે છે કોલેરાનો કહેર.
હા, શહેરમાં રોગચાળો ફેલાય છે, પણ સત્તાવાળાઓ પોતાના આર્થિક હિત માટે આ વાત છુપાવે છે, પ્રવાસીઓ ભાગી ન જાય એ માટે. પણ આશનબાચને આ સત્યની ખબર પડે છે.
એક બ્રિટિશ ટ્રાવેલ એજન્ટ એમને કહે છે. નહીં.
હા, એ એજન્ટ એમને અંગતમાં ચેતવે છે કે અહીં રહેવું સલામત નથી, કોલેરો ફેલાઈ ચૂક્યો છે, તાત્કાલિક નીકળી જાઓ. અને અહીં આશનબાજ સામે એક મોટો નૈતિક પ્રશ્ન આવીને ઊભો રહે છે.
એમને ખબર છે કે તાજીઓ અને એનો પરિવાર જોખમમાં છે.
હા, બરાબર. શું એમણે એ લોકોને ચેતવવા જોઈએ? એ એમની નૈતિક ફરજ છે. પણ જો એ ચેતવે તો
એ લોકો જતા રહેશે અને તાજીઓ એમને નહીં દેખાય.
અને આશનબાજ શું પસંદ કરે છે? ચૂપ રહેવાનું. પોતાની સ્વાર્થી ઈચ્છા માટે, તાળજીઓના દર્શન માટે એ બીજાના જીવને જોખમમાં મૂકવાનું પસંદ કરે છે.
અહીં તો એ ખરેખર પોતાના પગ પર કુહાડી મારે છે. નૈતિક રીતે સંપૂર્ણ પતન.
બિલકુલ. આ નિર્ણય પછી તો એમની સ્થિતિ વધુ બગડે છે. પેલું ભયાનક સ્વપ્ન આવે છે એમને.
વાહ, પેલું ડાયોનિસિયન ઓર્ગીનું સ્વપ્ન,
જ્યાં બધી પશુવૃત્તિઓ છતી થાય છે, તર્ક, સંયમ બધું જ તૂટી જાય છે. એ સ્વપ્ન પછી તો જાણે એમનામાં રહેલો છેલ્લો અવરોધ પણ ખતમ થઈ જાય છે. એ જાય છે બ્યુટી પાર્લરમાં,
વાળ રંગાવે છે, મેકઅપ કરે છે, જાણે પેલા વૃદ્ધ ફોપનું પ્રતિબિંબ.
હા, અને પછી તાવની અસર હેઠળ એ વેનિસની ગંદી રોગિષ્ઠ ગલીઓમાં તાળજીઓનો પીછો કરે છે. એ દ્રશ્યો ખરેખર કંપારી છોડાવી દેવા છે.
અને અંત દરિયા કિનારે.
હા, અંતિમ દ્રશ્ય. આશનબાચ બીમાર છે, થાકેલા છે, ખુરશીમાં બેઠા છે, સામે તાળજીઓ રમી રહ્યો છે. અને પછી એ સમુદ્ર તરફ, અનંત તરફ જાણે ઇશારો કરે છે. આશનબાચને લાગે છે કે જાણે તાળજીઓ સાયકોપોમ્પ બની ગયો છે, આત્માઓને પરલોક લઈ જનાર દૂત, અને એમને બોલાવી રહ્યો છે.
અને એ સૌંદર્યના અંતિમ દર્શન સાથે જ
એ ખુરશીમાં ઢળી પડે છે, મૃત્યુ પામે છે, ખોલેરાથી, પણ એથી વધુ પોતાના બેકાબુ જુસ્સાથી.
અદ્ભુત અને એટલી જ અસ્વસ્થ કરનારી કથા. આમાંથી કેટલા બધા વિચારો ઉદ્ભવે છે. પેલો મુખ્ય મુદ્દો તર્ક અને જુસ્સા વચ્ચેનો સંતુલન.
હા, આશનબાચે આખી જિંદગી જુસ્સાને દબાવ્યો, એનો અસ્વીકાર કર્યો, અને જ્યારે ફાટ્યો ત્યારે બધું તબાહ કરી ગયો. એ બતાવે છે કે લાગણીઓનો સંપૂર્ણ નિષેધ પણ કેટલો ખતરનાક હોઈ શકે.
અને સૌંદર્ય વિશે પણ વિચારતા કરી દે. શું સૌંદર્ય હંમેશા શુભ જ હોય?
આ કથા એના પર પ્રશ્નો ઊભો કરે છે. તાળજીઓનું સૌંદર્ય ભલે નિર્દોષ હોય, પણ એ આશનબાચ માટે તો વિનાશક સાબિત થયું. એક એવી શક્તિ છે જે નૈતિકતાને પણ ઓગાળી શકે છે. માનનું પેલું વાક્ય યાદ છે, જેણે સૌંદર્ય પર નજર નાખી છે તે પહેલેથી જ મૃત્યુને સમર્પિત છે.
ખરેખર બહુ ગહન વાત છે. અને કલાકારની સ્થિતિ, શું કલા સર્જવા જીવનથી દૂર રહેવું પડે?
આશેનબાચ એવું માનતા હતા, પણ એમનો અંત એ માન્યતા સામે સવાલ ઊભો કરે છે. કદાચ સાચી કલા જીવનના જુસ્સા અને જોખમોમાંથી જ જન્મે છે. આશેનબાચ પોતે જ પ્લેટોના સંવાદને યાદ કરીને વિચારે છે કે સૌંદર્યનો માર્ગ ઇન્દ્રિયોમાંથી પસાર થાય છે, અને પછી એ સ્વીકારે છે કે કવિઓ કદાચ શાણા કે ગૌરવપૂર્ણ ન હોઈ શકે, કારણ કે જુસ્સો જ એમનો આનંદ અને શરમ બંને છે.
બીમારી અને સડાનો જે સૂર છે આખી કથામાં, આશેનબાચના શરીરમાં, વેનિસ શહેરમાં, કોલેરામાં,
હા, એ ભૌતિક બીમારી જાણે એમની આંતરિક નૈતિક બીમારીનું જ પ્રતિબિંબ છે. અને પેલો નૈતિક સમાધાનનો મુદ્દો, રોગચાળા વિશે ચૂપ રહેવું, કેવી રીતે નાના સમાધાનો આપણને મોટા પતન તરફ દોરી જાય છે.
વાંચતી વખતે મને તો ખરેખર ગૂંગળામણ થતી હતી, જાણે આપણે એમના મનમાં ફસાઈ ગયા હોઈએ.
સાચી વાત છે, એકદમ ક્લોસ્ટ્રોફોબિક અનુભવ, અને કરુણતાની ભાવના સતત રહે છે. આશેનબાચ માટે દયા પણ આવે, પણ સાથે એમની નબળાઈ જોઈને અણગમો પણ થાય.
આજ તો માનવીની તાકાત છે, અને આ વાર્તા આજે પણ એટલી જ પ્રસ્તુત છે. નહીં, આપણી પોતાની શિસ્ત, આપણું નિયંત્રણ કેટલું નાજુક હોય છે.
બરાબર, આપણી સંસ્કારી સપાટી નીચે કઈ વૃત્તિઓ દબાયેલી પડી હોય છે કોને ખબર, અને એ વિચાર આપણને અંદર સુધી હચમચાવી દે છે.
અને પેલી સૌંદર્યની શોધ એ ક્યારે આત્મઘાતી બની જાય એ ખબર પણ ન પડે.
હા, પ્રેમ અને વળગાડ વચ્ચેની પાતળી રેખા, વૃદ્ધાવસ્થામાં યુવાની પાછી મેળવવાની કરુણ કોશિશ, આ બધું આજે પણ આપણને ક્યાંકને ક્યાંક દેખાય છે.
ખરેખર ડેથ ઇન વેનિસ માત્ર એક વાર્તા નથી, પણ માનવ મનની અંદર રહેલા સંઘર્ષો, કલા અને જીવન વચ્ચેના સંબંધો પરનું એક ઊંડું ચિંતન છે.
અને એટલે જ કદાચ થોડી અસ્વસ્થ કરે, છતાં આ એક એવી કૃતિ છે જે વારંવાર વિચારવા પ્રેરે છે. સૌંદર્ય, ઈચ્છા અને આપણી પોતાની મર્યાદાઓ વિશે સવાલો ઊભા કરે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.